તારીખ 18/11/1996 શ્રી સમયસાર કળષ્ટિકા શ્લોક 126 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 281
સમયસાર પરમાકો સંવર્ધિકા 126 નો કળશ ચૈદ્રુપ્યં ચિદરૂપ્યં જડરૂપતામ ચ દધતો જ્ઞાનસ્ય રાગસ્ય ચ, એટલા શબ્દોનો અર્થ છે કે ચિદરૂપતા ધરતું જ્ઞાન, ચિદરૂપતા એટલે ચૈતન્ય રૂપ, ચૈતન્ય રૂપતા એટલે ચૈતન્ય રૂપ પણ, તા એટલે પણ, ચૈતન્ય રૂપ પણ એ જ્ઞાન ધારણ કરે છે, જળ રૂપ પણ રાગ ધારણ કરે છે. કોણ આમ કહે છે કે જે જીવ ભેદ જ્ઞાન કરે છે તે આ અધિકારમાં આચાર્ય દેવે ભેદ જ્ઞાનની વાત ખૂબ વજન દઈને કરી છે. એટલા માટે કે એ જ સંવરનું કારણ છે. સંવર કયો કે આત્મશુદ્ધિ કયો, આત્માને શુદ્ધતા થવાનું કારણ એક ભેદ જ્ઞાન જ છે. તેથી આગળ એમ કહેશે કે તમે નિરંતર ભેદ જ્ઞાન કરો, ભેદ જ્ઞાનમાં જ રહ્યો, તમારી શુદ્ધિ છે એ થયા કરશે, વધતી જશે અને પૂર્ણતાને પામશો. માટે સાધકોએ એક ભેદ જ્ઞાન જ કર્તવ્ય છે, અથવા નિરંતર ભેદ જ્ઞાન કર્તવ્ય છે, એ વિષય ચાલશે. એ ભેદ જ્ઞાન કરનાર જીવને જ્ઞાન ચૈતન્ય રૂપ પણ ધારણ કરે છે એવું અનુભવાય છે, અને રાગ જળ રૂપ પણ ધારણ કરે છે એવું અનુભવાય છે. જળ અને ચૈતન્ય જેટલા ભિન્ન ભિન્ન અલગ પડે છે, જળ ચૈતન્ય એકદમ પરસ્પર સાવ જુદા પડે છે, એમ અંદરમાં ભેદ જ્ઞાન કરનારને જ્ઞાન અને રાગ સાવ જુદા પડી જાય છે. એમ કેમ છે
શ્રી, ભેદ જ્ઞાન કરનારને ભેદ જ્ઞાન તો ખરેખર સાધક જ કરે છે, અથવા જે સાધક નથી એને માટે આ શ્લોક છે કે જે સાધક છે એને માટે?
સાધક નથી એને ભેદ જ્ઞાનનો પ્રયત્ન કરવો જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ.
બરાબર.
જો ભેદ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય ન હોય તો પછી બીજો ઉપાય વિચારવો પણ ન જોઈએ. ત્યારે બીજો કોઈ ઉપાય જ નથી તો બીજો ઉપાય વિચારવો પણ ન જોઈએ. એટલે જે સાધક નથી એને સાધક બનવા માટે ભેદ જ્ઞાન નો પ્રયત્ન કરવો જોઈએ. અને સાધકો એ હંમેશા ભેદ જ્ઞાન માં જ રહેવું જોઈએ. એમ કાયદો બધાના માટે એક, કોઈના માટે બીજો કાયદો, કોઈના માટે બીજો કાયદો, એમ તો હોય નહી, એમ હોય શકે નહી. જેને આત્મ કલ્યાણ કરવું હોય, આત્માની શુદ્ધિ કરવી હોય, અનુભવ કરવો હોય, એને ભેદ જ્ઞાન જ કરવું રહ્યું. અહીંયા શું કે છે કે ભેદ જ્ઞાન કેવી રીતે ઉદય પામ્યું, ભેદ જ્ઞાન પ્રગટ થયું, તો એ ભેદ જ્ઞાનમાં જ્ઞાન ચૈતન્યનું રૂપ ધારણ કરતું હતું અને રાગ જળનું રૂપ ધારણ કરતું હતું, એમ કે છે. આવી રીતે ભેદ જ્ઞાન ઉદય પામતું હતું, પ્રગટ થતું હતું, એમ કે છે. આ નિર્મળ ભેદ જ્ઞાન ઉદય પામ્યું છે એમ કીધું ને, ઇદમ ભેદ નિર્મલમ ભેદ જ્ઞાનમ ઉદયતી. આ રીતે ભેદ જ્ઞાન ઉદય પામે છે, નિર્મળ એવું ભેદ જ્ઞાન ઉદય પામે છે ત્યારે જ્ઞાન ચૈતન્ય રૂપ ધારણ કરે છે અને રાગ જળનું રૂપ ધારણ કરે છે, અને એ બંનેનો અંતરંગમાં આનંદ પામો, રાજી થાવ. સાદી ભાષામાં આપણે રાજી થાવ એમ કહીએ, સાહિત્યની ભાષામાં મુદિત થાવો, પ્રમોદિત થાવો એમ કે છે. વિશેષ મુદિત થાવો તો કે પ્રમોદિત થાવો, રાજી થઈ જાવ. કેમ કે એક શુદ્ધ વિજ્ઞાન ઘનના પુંજમાં સ્થિત થઈ જશો તમે. આત્મા જે એક શુદ્ધ વિજ્ઞાન ઘનનો પુંજ છે એની અંદર સ્થિર થઈ જશે. વિજ્ઞાન પ્રગટ થતા શું થશે, અનુભવમાં સ્થિર થઈ જશો આત્માના, અને તમને આનંદનો અનુભવ થશે, શાંતિનો અનુભવ થશે. આ રીતે વિજ્ઞાન કરીને તમે આનંદિત થાવ એમ કહે છે. વિજ્ઞાનનું ફળ સુખ શાંતિ ને આનંદ છે. એમ આચાર્ય દેવે પ્રેરણા કરી છે. સાદી ભાષામાં પંડિત જયચંદ્રજી ભાવાર્થ લખે છે કે જ્ઞાન તો ચેતનારૂપ છે અને રાગાદિક પુદ્ગળ વિકાર હોવાથી જળ છે. જ્ઞાન છે તે ચૈતન્ય સ્વરૂપે છે અને રાગ છે એ પુદ્ગળનો વિકાર હોવાથી જળ છે. ચૈતન્ય વિકારનો લીધા, પુદ્ગળનો વિકાર લીધા, કેમ કે એ તો પ્રકૃતિ છે, એટલે પ્રકૃતિ અનુસાર પરિણામ છે એને પણ એમ જ નાખ્યા. પ્રકૃતિ અને પ્રકૃતિ અનુસાર પરિણામ બે ને એક નાખ્યા, નિષેધ કરવો છે ને, જુદા પાડવા છે માત્ર. પરંતુ અજ્ઞાનથી જાણે કે જ્ઞાન પણ રાગાદી રૂપ થઈ ગયું હોય એમ ભાષે છે. અજ્ઞાનના કારણે જ્ઞાન રાગ રૂપે થઈ ગયું હોય એવું માને છે, અથવા રાગ જ સર્વસ્વપણે અનુભવાય છે. રાગ જ પોતાપણે સર્વસ્વપણે અનુભવાય છે, જાણે જ્ઞાન જેવી કોઈ ચીજ જ નથી. એવી રીતે જ્ઞાનથી ચ્યુત થવામાં આવે છે. અર્થાત જ્ઞાન અને રાગાદિક બંને એક રૂપ ભાસે છે, અને એક રૂપ ભાસે છે એમાં ચૈતન્યપણાનો અનુભવ નથી થતો, જડ રૂપ ભાસે છે. અથવા પોતે જળ જેવો થઈ જાય છે. ઉદયની અંદર ઉદય તો જળ છે, અંદરમાં કર્મનો ઉદય તો જળ છે. ઉદયના સંગમાં ઉદયમાં તન્મય થઈને ઉદય જળ હોવાથી પોતે જળ જેવો થઈ જાય છે, તન્મય થવાના કારણે. ભેદ જ્ઞાની જીવ ઉદયથી જુદો પડે છે. બાકી આગળ પણ થાય છે ઉદયની સાથે તન્મયતા. મારો ઉદય એને શું લાગે છે? મારો ઉદય પોતામાં આવતો ન હોય, આવી ગયો ન હોય. જ્યારે અહીંયા મુમુક્ષ ની વાત લે છે કે જ્યારે અંતરંગમાં રાગ જ્ઞાન અને રાગાદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ એટલે તીવ્ર પ્રયોગ કરવાથી ભેદ જ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે એ મુમુક્ષ જ્ઞાની થઈ જાય છે. ભેદ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે મુમુક્ષ જ્ઞાની થઈ જાય છે. ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે. શું કહ્યું? અંતરંગમાં જ્યારે જ્ઞાન અને રાગને જુદા પાડવાનો તીવ્ર પ્રયત્ન ચાલે, અભ્યાસ એટલે પ્રયત્ન, તીખો પ્રયત્ન ચાલે, જોરદાર પ્રયત્ન ચાલે, તીવ્ર એટલે જોરદાર પ્રયત્ન ચાલે, ત્યારે ભેદ જ્ઞાન પ્રગટ થાય છે.
તીવ્ર પ્રયત્નમાં કમતા આવી જાય.
ઓળંગીને પછી એમ સુધી પહોંચે. તીવ્ર અભ્યાસ કરવાથી ભેદ જ્ઞાન પ્રગટ થાય છે, અને જ્યારે ભેદ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ એટલે મારો સ્વભાવ, જ્ઞાનનો સ્વભાવ એટલે મારો સ્વભાવ તો માત્ર જાણવાનો છે. હું એકોર ઊભો રહ્યો જાણ્યા કરું છું, એકોર ઊભો રહીને હું જાણ્યા કરું. જે કાંઈ ઉદયો આવે છે, ઉદયો બે પ્રકારના આવે છે, ક્યારેક અશુભ પ્રકારના અને ક્યારેક શુભ પ્રકારના. પૂર્વે નિબંધન કરેલા છે એવા કર્મો છે, ક્રમસર જેમ જેમ જેની મુદત પાકતી જાય, સ્થિતિ પાકતી જાય, એમ એ ઉદય ચાલુ થાય છે, આપોઆપ જ ચાલુ થાય છે. એ કુદરતી વ્યવસ્થા છે. ભેદ જ્ઞાન કરે છે એ જીવ એક કોર રહીને એને જાણ્યા કરે છે. મારો સ્વભાવ જાણવાનો છે, જાણવાનો એટલે માત્ર જાણવાનો છે, કાંઈ કરી શકું એવો મારો સ્વભાવ નથી, ઉદયમાં કાંઈ પણ હું ફેરફાર કરી શકું એવો મારો સ્વભાવ નથી. જે આ રીતે પોતાના સ્વભાવને જાણતા નથી એ ઉદયમાં આવે ત્યારે ફેરફાર કરવા લાગી જાય છે. ફેરફાર કરવાની બુદ્ધિ છે, અભિપ્રાય છે, અને તરત જ એ ફેરફાર કરવા પ્રેરાઈ જાય છે. કરતા બુદ્ધિ પડી છે ને, અને એકતા બુદ્ધિ પડી છે. એટલે આ ઉદય આવ્યો એમાં આમ કરવું, આ ઉદય આવ્યો એમાં આમ કરવું. અનિષ્ટ લાગે તો નાશ કરવાનો, ઇષ્ટ લાગે તો વધારવાનો, જાળવવાનો, સાચવવાનો, એ પ્રકારના ભાવમાં લાગી જાય છે. જેને ભેદ જ્ઞાનનો અભાવ વર્તે છે એની એ દશા થાય છે. જે ભેદ જ્ઞાની છે એ કરવું ભરી જાય છે. મારો સ્વભાવ તો માત્ર જાણવાનો છે, હું આમાં કાંઈ કરી શકું એવી પરિસ્થિતિ છે નહીં, એવી કોઈ વસ્તુ વ્યવસ્થા મને દેખાતી નથી. મારો મારી પહોંચ મારા જાણવાના પરિણામ સુધી છે, ત્યાંથી આગળ મારી કોઈ પહોંચ નથી. શું ઉદયમાં ફેરફાર કરું એવી મારી પહોંચ નથી? શું હિન્દુસ્તાનના વડાપ્રધાન આપણે કઈ એમ કામ કરે? આપણે એમ છે, હું કહું એમ શું કહી રહ્યા કર કે ભાઈ હું તો વડાપ્રધાન છે, આપણને ઓળખતા નથી ને, આપણને પણ એની કોઈ ઓળખાણ નથી, એની સાથે આપણે કોઈ ઓળખાણ નથી. ઓળખાણ હોય તો પણ રિક્વેસ્ટ કરવી પડે કે તમે વડાપ્રધાન થયા મારે તમારે ઓળખાણ છે, થોડુંક આટલું કરશો. શું કરવું પડે? ઓળખાણ હોય, હવે ઓળખાણ ન હોય તો શું કરો? ત્યારે આપણે એમ લાચાર થવું પડે કે આપણી પહોંચ નથી, વડાપ્રધાન સુધી આપણી પહોંચ નથી. એમ ઉદય છે એ વખતનો રાજા છે, ઉદય છે એ વખતનો રાજા છે. એમાં જીવની પહોંચ નથી, એની અંદર કોઈ જીવને, ઇન્દ્ર, નરેન્દ્ર, જીનેન્દ્ર કોઈની પહોંચ નથી. કાયદો એવો છે કર્ણનો, યોગનો, કે જે કર્મના નિષેકો, નિષેક એટલે પરમાણુનો સમૂહ, કર્ણાનુયોગની ભાષામાં એને નિષેક કહેવાય છે. જે કર્મ પરમાણુના નિષેકો ઉદયાવળીમાં આવી ગયા, ઉદયમાં હજી પછી આવશે, એમાં ફેરફાર કરવાનો ઇન્દ્ર, નરેન્દ્ર, જીનેન્દ્ર કોઈનો અધિકાર કોઈનો અધિકાર નથી, કોઈ ફેર ન કરી શકે. જીનેન્દ્ર ફેર ન કરી શકે પોતે શું કરે? એ લોકોના ઉદયમાં પણ જે આવી ગયા એમ એમ એને એ લોકોનો ફેરફાર કરી શકે, તો આપણે તો સાધારણ છીએ. શું ન જોડા? કોઈ પ્રાણે ઉદયમાં કોઈને જોડતો નથી. કોઈ ખાવાની ચીજ તમને એમ કહે છે કે મને ખા, કોઈ જોવાની ચીજ તમને એમ કહે છે કે મને તું જો, કહે છે તો પછી જો જુદો રહીને જો, એટલું તારું સ્વરૂપ છે, ત્યાંથી આગળ તારી કોઈ પહોંચ છે જ નહીં.
સ્વરૂપ છે એનું કોઈ કરવું જોઈએ, એનું જે સ્વરૂપ છે
કોનું માત્ર જાણવું એ જ્ઞાન નું સ્વરૂપ છે, એ જીવ નું સ્વરૂપ બસ એટલી જ એની દ્યુતિ છે. અને જ્ઞાન સ્વભાવથી સહજ થઈ રહ્યું છે, જ્ઞાન તો થઈ રહ્યું છે, એટલે એને કઈ પરિણામ આવવું પડે એવું તો કઈ છે નહીં. શું કીધું, અંતરંગમાં જ્ઞાન અને રાગને જુદા પાડવાનો તીવ્ર અભ્યાસ કરવામાં આવે ત્યારે એમ જણાય છે કે મારો સ્વભાવ તો માત્ર જાણવાનો છે. જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા આકુળતા રૂપ સંકલ્પ વિકલ્પ ભાસે છે તે સર્વ પુદ્ગળ વિકાર છે, તેને એને જ્ઞાનને કાંઈ સંબંધ નથી. એ તો ભાસે છે એટલે પ્રતિબિંબ પડે છે, બીજું કાંઈ થતું નથી. અગ્નિના પ્રતિબિંબથી જ અરીસો ગરમ થતો નથી એમ રાગાદિકની કલુષતા જણાવવાથી રાગ કલુષિત જ્ઞાન કલુષિત થતો નથી. રાગાદિકની કલુષિતતા જણાય તો તું જ્ઞાનમાં ઉકળી જા એવું કાંઈ છે નહીં, પણ તું જ્ઞાનને ભૂલે છો. આ ગડબડ થાય, પોતાને જ રાગાદિની કલુષતા રૂપે તું માને છો. જ્ઞાનમાં જ્ઞેય આવ્યું નથી છતાં તું જ્ઞાનમાં જ્ઞેયનો અનુભવ કરે છો, એ તારો અનુભવ મિથ્યા છે, એ દુઃખદાયક છે, એ ઉપાધિજનક છે. તે સર્વ પુદ્ગળ વિકાર છે એટલે પોતાથી ભિન્ન જાતિના છે એમ જણાવવું જોઈએ. જ્ઞાનમાં રાગાદી જ્ઞેય જણાતા તેની ભિન્નતા જણાવવી જોઈએ, તેની અવ્યાપકતા જણાવવી જોઈએ, તેની અવેદકતા જણાવવી જોઈએ એમ પ્રત્યક્ષ કરવું જોઈએ. તે સર્વ પુદ્ગળ વિકાર છે, જડ છે, પુદ્ગળ વિકાર છે અને જડ છે. આમ જડ કહેવામાં રાગાદિક પુદ્ગળ ને રાગાદિકને જડ કહેવામાં જોર છે, જ્ઞાન સ્વભાવનું જોર છે, ચૈતન્યનું જોર છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે, અર્થાત અનુભવ થાય છે. આ પ્રકારે જ્ઞાન જુદું છે અને રાગાદિક જુદું છે એવો અનુભવ થાય છે. જે અત્યાર સુધી એ બંનેનો ભિન્ન ભિન્ન અનુભવ નહોતો થતો તે ભિન્ન ભિન્ન અનુભવ થાય છે, અને ભિન્ન ભિન્ન અનુભવ થવામાં બંનેનો સ્વાદ જુદો જુદો જણાય છે. જ્યારે આવું ભેદ જ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે, આવું આત્મકલ્યાણકારી ભેદ જ્ઞાન થાય ત્યારે આત્માને જરૂર આનંદ આવે આવે ને આવે. ઉપાધિથી છૂટ્યો ને, આનંદ પ્રાણને ઘાત કરનાર તો ઉપાધિને દુઃખ હતા તે મિટા. આનંદ સ્વરૂપ તો સહજ છે એટલે આત્માને આનંદ થાય છે, કારણ કે
જો બહુ સરસ અહીંયા અવતરણ ચિહ્નમાં જે વચન લીધા છે એ બહુ સરસ લીધા છે. કારણ કે તેને જણાય છે કોણ તેને, એટલે વેદજ્ઞાન કરનાર જીવને એમ જણાય છે કે પોતે સદા જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છે. હું તો સદાય જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છું, રાગાદિ રૂપ કદી થયો નથી ભૂતકાળમાં પણ. વર્તમાન અનુભવ ઉપરથી ભૂત ભવિષ્યના ત્રણેય કાળનું જ્ઞાન થાય છે. એક વર્તમાન અનુભવ ઉપરથી, જો અત્યારે હું રાગાદિ રૂપ થયો નથી તો ભૂતકાળમાં થયો નથી ને ભવિષ્યમાં પણ થવાનો નથી, જ્ઞાન સ્વરૂપ જ રહેવાનો છું, જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છું ભૂતકાળમાં અત્યારે અને ભવિષ્યમાં રહીશ. હું જે જ્ઞાન સ્વરૂપે રહું છું એમાં બીજું થવું જ અશક્ય છે. મારું સ્વરૂપ પલટાઈને, સ્વરૂપ ફીટીને, સ્વરૂપ મટીને બીજી રીતે થવું જ અશક્ય છે. એમ પોતાને જણાય છે, માલુમ પડે છે. સદમસ્ત છે અનુભવ વર્તમાન પર્યાયનો છે અને કૃત જ્ઞાનની લબ્ધિ એવી પ્રગટ થાય છે કે ત્રણ કાળનું જ્ઞાન થાય છે. છે પોતે છદમસ, છતાં ત્રિકાળીનું જ્ઞાન થાય છે, ત્રણેય કાળનું જ્ઞાન થાય છે. ધ્રુવનું જ્ઞાન થઈ ગયું, ત્રિકાળીનું જ્ઞાન થઈ ગયું ને, કે હું ભૂતકાળમાં પણ જ્ઞાન સ્વરૂપે રહ્યો છું, અત્યારે પણ મને અનુભવ ગોચર એમ થાય છે, ભવિષ્યમાં આમ જ રહીશ. બીજું કંઈ થઈ શકવાનું મારામાં અશક્ય છે એવું મારું સ્વરૂપ હોવા છતાં મેં અનેક પ્રકારની મારામાં મારા વિશે કલ્પના કરીને દુઃખી થયો, હેરાન થયો, પરેશાન થયો, ટેન્શનમાં આવ્યો, ડિપ્રેશનમાં આવ્યો. કલ્પના કરીને અત્યારે માનો ને આપણે લોકો કુટુંબ માટે હેરાન થાય છે, કોના માટે ભાર કોનો ઉપાડે છે, કુટુંબનો બોજો ઉપાડે છે ને. ભૂતકાળના અનંતા કુટુંબો છોડીને આવ્યો, આમ તો બહુ લાંબો ભૂતકાળ હોય તો કોઈ રહ્યા નહીં, પણ જે માનો કે ગયા ભાવના તો કુટુંબ રહ્યા હોય ત્યાં જાય છે. જુઓ ભાઈ, આખી જિંદગી મેં તમારો ઢરડો કર્યો, ખૂબ હેરાન થયો, ટાઈટ તડકા બેઠ્યા, ભૂખ તરસ બેઠ્યા, અને તમે મને ખૂબ વાલા હતા, અત્યારે વાલ કરવા દો, માર પડે બીજું કાંઈ ન થાય. કેમ કે એ લોકોનો ઉદય ફરી ગયો, એ તમને પારકા જોવે છે. તમને જાતે સ્મરણ થયું હોય તો ભલે થયું હોય, પણ એ તમને પારકા જોવે છે. તૈયાર નથી કોઈ, કોઈ તૈયાર નથી. ઉદય છૂટી ગયો, ઉદય ભાવ છૂટી ગયો, ઉદય છૂટી ગયો તો ઉદય ભાવ પણ છૂટી ગયો, ખતમ. એવું જ્ઞાન પણ ચાલે, એવું તો જ્ઞાન પણ છે, એવું તો જ્ઞાન પણ છે. કે જીવ પોતે અધોગતિમાં જવાના પરિણામ કરી દે છે. કોકના હાથો બધા કોક જ છે, કોકના હાથો અધોગતિમાં જવાના પરિણામ. કોક મેને કોઈ કોઈ ઓર કોઈ ઓર કિસી કે લિયે જૈસે આપ અનજાને કા ઝગડા મોલ લેતે હો તો કોઈ ક્યા કહેગા કે ઉસકો તો કુછ લેના દેના થા નહીં. ફાલતુ કા ઝગડા મેં આ ગયા ઓર માર ખાયા. ક્યા ક્યા ઝગડા મેં જોઈન હો ગયા, શામિલ હો ગયા ઓર અગલે ને મારા પિતા. કોઈ જરૂરત નહીં થી દો આદમી ઝગડતે થે વો બીચ મેં ઘુસ ગયા, હે એસા ક્યો કરતા હૈ તો ઉસકો લગાયા. તુમ ઝગડા દેખ કર કે જરા દૂર સે ચલા જા ને, તું ક્યો બીચ મેં આતા. યે બાત હૈ તારા કુટુંબ ની તને ફરજ છે, તારી કુટુંબ નું ફરજ છે, તારો ધર્મ છે. કુટુંબ ની ફરજ ચૂકીને ધર્મ કરવાનું કોને શીખડાવ્યું તને? આવું તો કઈ હતું હશે. થતો નથી તારા હિસાબે બધા દુઃખી થાય છે. પ્રતિબંધ છૂટવો મુશ્કેલ. પણ જેને ભેદ જ્ઞાન થાય છે તેને જણાય છે કે હું તો સદાય જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છું, રાગાદી રૂપે થયો જ નથી. માટે આચાર્ય મહારાજે કહ્યું છે કે હે સત્પુરુષો, હવે તમે મુદિત થાઓ, હે જ્ઞાનીઓ તમે આનંદ કરો, મોજ કરો, તમારા સ્વરૂપમાં જ્ઞાન કુંજમાં રહીને તમે આનંદો. તમારે હવે દુઃખી થવાની જરૂર નથી. છોકરાઓ છોકરાઓનું પ્રારબ્ધ લઈને આવ્યા છે તેને. એક આંડલામાંથી બે છોકરા ખીચડી ખાય, એકને પચે ને એકને ન પચે, એનું શું દેખો? એનો કઈ ઉપાય છે? તમે શું કરો એમાં? એના પ્રારબ્ધ અનુસાર સાતા સાતા થાય એમાં તમે શું કરો? તમારી ઈચ્છા ઘણી એવી હોય કે અસાતા ન થાય, પણ એના પ્રારબ્ધમાં અસાતા હોય એમાં તમે શું કરો? હમણાં મારે નાનો ભાઈ છે, પાછળથી કોઈ સ્કૂટર વાળો આવીને ટલ્લો માર્યો. ફાસ ફાસ આમ ફાસ જોતો હતો, ટલ્લો મારતો ગયો અને આગળ નીકળી ગયો. હાથમાં ફ્રેક્ચર થયું, હું વિચારે બાજુ આવી ગયું. એમ એની ભૂલ શું કયો? આગળથી માણસ ભટકાણો હોય તેમ કે તમે ટાયર બહુ નહીં હોય, પાછળથી મારી ઇન્જાય ને શું તમે કરો? તમારી તો કઈ ભૂલ નહોતી, પીડા તો તમારે ભોગવવાની, ભૂલ હોય કે ન હોય એનું શું ઉપાય? કાંઈ નહીં, ઉદયનો ઉપાય શું? આમ બધા ઉદયમાં આમ રીતે આવી રીતે ઉદય આવે છે. ઉદય જે આવે છે એ આ રીતે જ આવે. પછી બુદ્ધિવાળા એમ કે તમે આમ ભૂલ કરી, માટે તમને આમ થયું. ઉદય તો ઉદય ના કાળે આવ્યા વગર ઊંધી બુદ્ધિ લગાવે, ખૂબ બુદ્ધિ છે ને બધું. આ ગાથાને ટીકા ગદ્ય પદ્યાત્મક છે, ત્રણે ગાથામાં. પછી ટીકા શરૂ કરી છે. પહેલા શું કર્યું આચાર્યદેવે? ટીકા કરી, પછી પદમાં કળશ મૂક્યો, પછી ટીકા ચાલુ રાખી છે. પછી બીજી ગાથામાં ટીકા ઉપાડી છે. આ રીતે આ ભેદ વિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુ માત્ર પણ વિપરીતતા નહીં પમાડતું, થકું અવિચળપણે રહે છે, ત્યારે શુદ્ધ ઉપયોગાત્મકપણા વડે જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું, થકું જરા પણ રાગદ્વેષ રૂપ ભાવના કરતું નથી, એમ સિદ્ધ. તેથી એમ સિદ્ધ થયું કે ભેદ વિજ્ઞાનથી શુદ્ધાત્માની ઉપલબ્ધિ અથવા અનુભવ થાય છે, અને શુદ્ધાત્માની ઉપલબ્ધિથી રાગદ્વેષનો અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે. આખું એક જ વાક્ય છે. ના, વચ્ચે રસ આવે ને તો કાવ્યની રચના થઈ જાય. ગુરુદેવ ઘણી વાર બોલતા બોલતા ગાવા મંડી જતા હતા ને, એવું રસ આવે ત્યારે. શું બીજું કે આ રીતે આ ભેદ વિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુમાત્ર પણ વિપરીતતા નહીં પમાડતું, થતું ભેદ વિજ્ઞાનમાં જ્ઞાનનો વિપર્યાસ મટે છે. પ્રથમ પરિભ્રમણની વેદનાથી અભિપ્રાયના વિપર્યાસો મટવાના શરૂ થયા. પરિણામમાં તો અભિપ્રાયની પ્રધાનતા છે, મુખ્ય રોલ તો અભિપ્રાયની છે. પરિભ્રમણની વેદનાથી અભિપ્રાય ઉલટા હતા, એ સુલટા થવાના શરૂ થયા, અને ભેદ વિજ્ઞાનની ભૂમિકા જ્યારે આવી, અવલોકન વખતે ઘણા છૂટા છે, કેમ કે અવલોકનમાં અભિપ્રાયના ઊંડાણ સુધી જાય છે જ્ઞાન. પણ જ્યારે ભેદ જ્ઞાન શરૂ થાય છે, વિજ્ઞાનનો પ્રયોગ ચાલુ થાય, ત્યારે બધા પ્રયાસો મળતા જાય, અને વિજ્ઞાન સફળ થાય ત્યારે કોઈ વિપર્યાસ ન રહે. કોઈ વિપર્યાસ ન રહે ત્યારે સીધો જ શુદ્ધાત્માનો અનુભવ આવે, એમ કેવું છે. હા, મુમુક્ષુની ભૂમિકામાં અભિપ્રાયના વિપર્યાસો મળતા 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 મુમુક્ષુતા વર્ધમાન થઈને આગળ જતો જાય છે, આગળ ચાલતો જાય. ભેદ જ્ઞાનના સ્ટેજે આવે ત્યારે રહ્યા સયા બધા વિપર્યાસ એના છૂટી જાય, અને ભેદ જ્ઞાન સફળ થાય ત્યારે સીધો આત્માનુભવ આવે. ગુરુદેવ કહેતા કે જ્યાં સુધી એક પણ વિપર્યાસ રહે ત્યાં સુધી અનુભવ થાય. જ્ઞાનમાં અભિપ્રાયમાં એક પણ વિપર્યાસ રહે ત્યાં સુધી અનુભવ થાય. એ એક પણ ક્યારે ન રહે, ભેદ જ્ઞાન ચાલે ત્યારે. આવું ભેદ જ્ઞાનનું કાર્યક્ષેત્ર બહુ જ સાફસુફ સફાઈ કરવાનો છે. હા.
એટલે લખ્યું છે. આ રીતે આ ભેદ જ્ઞાન જ્યારે જ્ઞાનને અણુમાત્ર પણ વિપરીતતા પામવા દેતો નથી. ભેદ જ્ઞાન જ્ઞાનને જરાય વિપરીતતા પામવા દેતો નથી. અને જ્યારે અવિચળ પણ રહીએ છીએ ત્યારે સ્થિરતા પકડે છે ભેદ જ્ઞાન, ત્યારે શુદ્ધો ઉપયોગ થાય છે. ત્યારે શુદ્ધો ઉપયોગ આત્મક પણ આવડે ત્યારે ઉપયોગ શુદ્ધ થાય છે અને જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહે છે. જ્ઞાન માત્ર જ્ઞાનરૂપ રહે છે. કેવળ જ્ઞાન શબ્દ વાગ્યો, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એ અનુભવ જ્ઞાન, એ કેવળ જ્ઞાન. ત્યારે જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થતું, જરા પણ રાગ દ્વેષ મોહરૂપ ભાવને નહીં કરતું થકું. જ્ઞાનરૂપ રહેતું થકું એટલે શું? કે રાગ દ્વેષ મોહને જરા પણ નહીં કરતું થકું, સકર્તા પણ રહીને કરતું નથી. તેથી એમ સિદ્ધ થાય છે, તેથી એમ સાબિત થયું કે ભેદ વિજ્ઞાનથી શુદ્ધાત્માની ઉપલબ્ધિ નામ અનુભવ થાય છે. વેદ જ્ઞાનથી શુદ્ધાત્મ સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ પ્રગટ થાય છે. ભેદ જ્ઞાન કરતા કરતા શુદ્ધ ઉપયોગ થઈ જાય છે એમ કહેવું. ભેદ જ્ઞાનનો અભ્યાસ પ્રયત્ન ચાલતો હોય છે એમાંથી અનુભવ આવી જાય છે. ભેદ જ્ઞાન ચાલતા ચાલતા અને જ્યાં શુદ્ધાત્માની ઉપલબ્ધિ થઈ ત્યાં રાગ દ્વેષ મોહનો એટલે આશરો ભાવનો અભાવ થયો, એનું નામ સંવર, એનું નામ આત્મશુદ્ધિ. અથવા રાગ દ્વેષ મોહ તે કાળે થતા અટકી ગયા, બંધ થઈ ગયા. એ રીતે સંવર અધિકારના પ્રારંભમાં સંવરનો ઉપાય જે ભેદ જ્ઞાન, એની ચર્ચા કરી છે. એ જ વિષય આગળ ખેંચશે કે ભેદ વિજ્ઞાનથી જ શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે. તો પછી કઈ રીતે થાય છે એ કહો ને. અમારી તો રીતની વિધિ જાણવી છે, તે હવે પછીની ગાથામાં કહેશે. 184 બે ગાથા સાથે છે. બહુ સારો અધિકાર, સમયને નિદ્રા અધિકાર બહુ સારો.
Oh, God.